એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે ખરેખર લાખો લોકોને જીવનના પડકારો સામે જોવાની એક નવી જ દિશા આપી છે. પુસ્તક છે રાયન હોલિડેનું ધી ઓબ્સ્ટેકલ ઇઝ ધ વે.
હા, અને આ પુસ્તક એમ કહી શકાય કે આજકાલના સમય માટે બહુ જ
અગત્યનું છે.
રોજબરોજ આપણે કેટલી બધી નાની મોટી મુશ્કેલીઓ જોતા હોઈએ છીએ, અનિશ્ચિતતા હોય છે. આ પુસ્તક આપણને શીખવે છે કે એનાથી ડરીને બેસી જવાને બદલે એ જ અડચણોને આપણી પ્રગતિનું, એમ કહો કે, સાધન કેવી રીતે બનાવવું.
ખરેખર આ વિચાર જ કેટલો અલગ છે, નહીં કે ભાઈ મુશ્કેલીઓ રસ્તામાં પડેલા પથ્થર નથી પણ એ જ રસ્તો છે. અને આ બધું પ્રાચીન ગ્રીક અને રોમન ફિલોસોફી સ્ટોઇસિઝમ જેને કહીએ એના પર આધારિત છે. પણ આજના જમાનામાં એને આટલી સરળ રીતે રજૂ કરનાર લેખક રાયન હોલિડે, એમના વિશે થોડું જણાવશો, કોણ છે?
ચોક્કસ. રાયન હોલિડેની વાત જરા રસપ્રદ છે. એ કોઈ એમ ટિપિકલ ફિલોસોફર નથી. એ તો યુવાનીમાં સફળ માર્કેટિંગ સ્ટ્રેટેજિસ્ટ હતા. અમેરિકન એપરેલ જેવી મોટી કંપનીમાં માર્કેટિંગ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. એટલે એમણે કોર્પોરેટ જગતની જે ઉથલપાથલ હોય, વિવાદો હોય, દબાણ હોય, એ બધું જાતે અનુભવ્યું છે.
ઓ, એટલે એમણે ખાલી સિદ્ધાંતો વાંચ્યા નથી પણ પ્રેક્ટિકલી એને અજમાવ્યા છે એમને.
બરાબર. અને આ જ વસ્તુ એમને ખાસ બનાવે છે. એમને નાનપણથી જ સ્ટોઇક ફિલોસોફીમાં ઊંડો રસ અને પોતાના પ્રોફેશનલ અને પર્સનલ લાઈફના અનુભવમાં એમણે આ સિદ્ધાંતો લાગુ કર્યા. એટલે તેઓ જૂના જ્ઞાનને બહુ જ પ્રેક્ટિકલ રીતે આજના જીવન માટે, બિઝનેસ માટે, આપણા અંગત પડકારો માટે ઉપયોગી બનાવીને રજૂ કરી શકે છે. એમના બીજા પુસ્તકો પણ છે, ઈગો ઇઝ ધ એનિમી કે ધ ડેલી સ્ટોઇક, એ પણ એટલે જ આટલા પોપ્યુલર થયા છે.
તો આ પુસ્તક ધી ઓબ્સ્ટેકલ ઇઝ ધ વે, એનો મુખ્ય ઉદ્દેશ શું છે? શું આપવા માંગે છે આપણને?
જો, પુસ્તકનો મૂળ હેતુ તો એ છે કે જીવનમાં પડકારો તો આવવાના જ છે, એ અનિવાર્ય છે, પણ એનો સામનો કરવા માટે એક મજબૂત માનસિક અને વ્યવહારુ માળખું આપવું. પુસ્તક કહે છે કે મુશ્કેલીઓને ખાલી સહન ના કરો, એને તક સમજો, તમારા વિકાસ માટે, તમારી સફળતા માટે એને વાપરો. અને આ કોઈ પણ માટે છે, બિઝનેસમેન હોય, લીડર હોય, કલાકાર, વિદ્યાર્થી, કોઈ પણ વ્યક્તિ જે જીવનમાં વધુ મજબૂત બનવા માંગે છે.
અચ્છા, અને આ બદલાવ લાવવા માટે આ પુસ્તક કયો રસ્તો સૂચવે છે? કોઈ પદ્ધતિ?
હા, પુસ્તક મુખ્યત્વે સ્ટોઇક ફિલોસોફીના ત્રણ પાયા પર ફોકસ કરે છે. પહેલું છે ધારણા, પરસેપ્શન, એટલે કે આપણે કોઈ પરિસ્થિતિને કેવી રીતે જોઈએ છીએ, આપણો દૃષ્ટિકોણ કેવો છે. બીજું છે ક્રિયા, એક્શન, એટલે કે આપણે શું કરીએ છીએ, કેવા પગલાં લઈએ છીએ, આપણો પ્રતિભાવ શું છે. અને ત્રીજું છે ઈચ્છાશક્તિ, વિલ, મતલબ આપણી અંદરની તાકાત, સહનશીલતા, લાંબા સમય સુધી ટકી રહેવાની આપણી ક્ષમતા. આ ત્રણ સ્ટેપ્સ દ્વારા આપણે કોઈપણ અવરોધને તકમાં ફેરવી શકીએ છીએ, એવું પુસ્તક કહે છે.
રસપ્રદ. ચલો આ ત્રણેય પાસાઓને થોડા વધુ ઊંડાણથી સમજીએ. પુસ્તકની શરૂઆત જ માર્કસ ઓરેલિયસના વિચારથી થાય છે, અવરોધ જ માર્ગ છે. તો પહેલો ભાગ ધારણા, એટલે કે પરસેપ્શન, આ શું છે બરાબર?
ધારણાનો જે મૂળ વિચાર છે ને, એ જ છે કે કોઈ ઘટના પોતે સારી કે ખરાબ નથી હોતી. આપણી સમજ, આપણો અર્થઘટન એને સારું કે ખરાબ બનાવે છે. એટલે મુખ્ય ધ્યેય છે વસ્તુલક્ષી બનવું, ઓબ્જેક્ટિવ રહેવું, પરિસ્થિતિ જેવી છે બસ એને એવી જ જોવી, આપણી લાગણીઓ, આપણો ડર, આપણા પૂર્વગ્રહો, એ બધું વચ્ચે લાવ્યા વગર. જેમ કે તમે ઇન્ટરવ્યૂમાં ગયા અને રિજેક્ટ થયા, તો હું સાવ નકામી છું એવું વિચારવાને બદલે એમ વિચારો કે ઓકે, આ રોલ મારા માટે નહોતો, અથવા આનાથી મને ખબર પડી કે મારે ક્યાં સુધારો કરવાની જરૂર છે. આ વસ્તુલક્ષિતા છે.
હા,
પણ કેવું સહેલું છે, જ્યારે ખરેખર કોઈ ખરાબ ઘટના બને, કોઈ ટીકા કરે, ત્યારે આમ શાંત અને ઓબ્જેક્ટિવ રહેવું અઘરું તો છે જ. બદલવો, ઓલ્ટરિંગ પર્સ્પેક્ટિવ. પુસ્તક યાદ અપાવે છે કે બહાર શું બને છે આપણા હાથમાં નથી, પણ આપણે એના પર કેવી પ્રતિક્રિયા આપીએ છીએ એ આપણા હાથમાં છે. ગુસ્સો આવે, ડર લાગે, એના બદલે શાંતિથી વિચારવું કે આ પરિસ્થિતિમાં હું શું પોઝિટિવ કરી શકું, અથવા આમાંથી શીખવા જેવું શું છે. પુસ્તકમાં રોકફેલરનું ઉદાહરણ છે. 1857ની મંદીમાં બધા ગભરાયેલા હતા, પણ એમણે એમાં તક જોઈ. એટલે દરેક અવરોધમાં તક શોધવી, ફાઇન્ડિંગ ધી ઓપોર્ચ્યુનિટી, એ એક એક્ટિવ પ્રોસેસ છે, મનની કસરત છે.
નજર બદલો નજારા બદલ જાયંગે, એવું કંઈક
બરાબર.
તો આ થઈ ધારણાની વાત, પણ ખાલી વિચાર બદલવાથી શું, કંઈક કરવું તો પડે ને. એટલે હવે આવે બીજો ભાગ, ક્રિયા, એટલે કે એક્શન.
બિલકુલ સાચી વાત, ધારણા બદલવી એ પહેલું પગલું છે, પણ પછી સૌથી મહત્વનું છે યોગ્ય ક્રિયા, અને એ પણ સતત અને પ્રેક્ટિકલ. ઘણીવાર શું થાય, આપણે બહુ બધું વિચારીએ, પ્લાનિંગ કરીએ, પણ કરતા કશું નથી. પુસ્તક કહે છે, ભાઈ શરૂઆત કરો, ગેટ મૂવિંગ, ભલે નાનું પગલું લો પણ લો. કહેવાય છે ને કે ચિંતાનો બેસ્ટ ઇલાજ ક્રિયા છે, બસ એ જ.
અને આ ક્રિયા કેવી હોવી જોઈએ, મતલબ એકવાર ટ્રાય કર્યું ને ના થયું તો?
ના, અહીં જ દ્રઢતા, પર્સિસ્ટન્સ અને પુનરાવર્તન, આઇટ્રેશન આવે છે. એલિસનનું ઉદાહરણ આપણે સૌ જાણીએ છીએ. હજારો પ્રયત્નો કર્યા બલ્બ બનાવવા માટે, એ દરેક પ્રયત્ન નિષ્ફળ નહોતો, એ તો શીખવાનો એક નવો રસ્તો હતો. એટલે સફળતા માટે સતત પ્રયાસ અને ભૂલોમાંથી શીખીને સુધારો કરવો જરૂરી છે. બીજું, પુસ્તક કહે છે પ્રક્રિયા પર ધ્યાન આપો, ફોલો ધ પ્રોસેસ, ફાઇનલ રિઝલ્ટ પર નહીં. જેમ કોચ નિક સાબાન એમની ટીમને કહે છે, બસ આ ક્ષણે જે કરવાનું છે એ બરાબર કરો, પરિણામ એની મેળે આવશે. મોટા લક્ષ્યને નાના મેનેજેબલ સ્ટેપ્સમાં તોડી નાખો.
અને તમે કહ્યું એમ, ક્રિયા વ્યવહારુ હોવી જોઈએ, એ પણ જરૂરી છે ને, જે ખરેખર કામ કરે, જે ઇફેક્ટિવ હોય, એ કરવું, ભલે પછી એ ગ્લેમરસ ના હોય.
હાસ તો યુલિસિસ ગ્રાન્ટનું ઉદાહરણ છે પુસ્તકમાં. સિવિલ વોરમાં એમણે કોઈ બહુ મોટી ફેન્સી સ્ટ્રેટેજી નહોતી વાપરી, બસ સતત દબાણ બનાવ્યું અને જીત્યા. અને એક બહુ સરસ આઈડિયા છે, અવરોધોનો જ એમની વિરુદ્ધ ઉપયોગ કરવો, જાણે જુડો રમતા હોઈએ એમ, સામેવાળાની તાકાતને જ એની વિરુદ્ધ વાપરવી. કોઈ ટીકા કરે તો એને પ્લેટફોર્મ બનાવી લો તમારી વાત વધુ સ્પષ્ટ કરવા માટે.
વાહ, ધારણા અને ક્રિયા. હવે ત્રીજો અને છેલ્લો ભાગ, ઈચ્છાશક્તિ, એટલે કે વિલ. આ ક્યારે વધારે કામ લાગે?
ઈચ્છાશક્તિ ખાસ ત્યારે કામ આવે છે જ્યારે પરિસ્થિતિ આપણા કાબુ બહાર હોય, જ્યારે સંઘર્ષ બહુ લાંબો ચાલે, અથવા જ્યારે નિષ્ફળતા મળે ને આપણે ભાંગી પડવા જેવા થઈએ. આ આપણી અંદરની તાકાત છે, આપણું મનોબળ. એમાં પહેલો સિદ્ધાંત છે, તમારો આંતરિક ગઢ બનાવો, બિલ્ડ યોર ઇનર સિટીડેલ. એક એવી માનસિક મજબૂતી કેળવો જેને બહારની દુનિયાની કોઈ અસર ના થાય. ગમે તે થાય, તમારા વિચારો, તમારા મૂલ્યો, તમારી પસંદી કરવાની શક્તિ એ હંમેશા તમારી પાસે જ રહે છે, કોઈ છીનવી ના શકે.
આમાં પેલું પૂર્વાનુમાન, પ્રી મેડિટાટિયો માલોરમ, એટલે કે ખરાબમાં ખરાબ શું થઈ શકે એ પહેલેથી વિચારી લેવું, એ પણ મદદ કરતું હશે નહીં?
હા બિલકુલ, સ્ટોઇક્સ આનો બહુ ઉપયોગ કરતા. એને નેગેટિવ વિઝ્યુઅલાઇઝેશન પણ કહી શકાય. જ્યારે આપણે સૌથી ખરાબ સ્થિતિ માટે માનસિક રીતે તૈયાર હોઈએ, ત્યારે જો એવું કંઈક બને તો આપણને આઘાત ઓછો લાગે છે, આપણે ગભરાઈ નથી જતા, આપણો ડર ઓછો થાય છે.
અને પછી આવે છે સ્વીકૃતિ, એક્વિએસન્સ, અને અમોરફાતી, આનો અર્થ થાય ભાગ્યપ્રેમ. જે બદલી નથી શકાતું એને સ્વીકારી લેવું. આ થોડું પેસિવ નથી લાગતું, હારી ગયા જેવું?
ના, એ હારી જવું નથી, એ ઊંડી સમજણ છે. જુઓ, જે વસ્તુ આપણા કંટ્રોલમાં જ નથી, એની સામે લડ્યા કરવામાં, ફરિયાદ કરવામાં આપણી શક્તિ વેડફાય છે. એના કરતાં એને શાંતિથી સ્વીકારી લઈએ, અને પછી જે આપણા કંટ્રોલમાં છે એના પર ફોકસ કરીએ, એમાં ખરી શક્તિ છે. અને અમોરફાતી તો એનાથી પણ એક સ્ટેપ આગળ છે. ખાલી સ્વીકાર નહીં, પણ જે કંઈ પણ થાય છે, સારું કે ખરાબ, એને પ્રેમ કરવો, એને જીવનનો અભિન્ન ભાગ ગણીને અપનાવી લેવો, આ અદ્ભુત આંતરિક શાંતિ આપે છે.
અને આ બધું કરવા માટે, ટકી રહેવા માટે દ્રઢતા તો જોઈએ જ નહીં? અબ્રાહમ લિંકનનું ઉદાહરણ તમે આપ્યું હતું, કેટલી નિષ્ફળતાઓ, હતાશા, યુદ્ધ, છતાંય ટકી રહ્યા.
બરાબર. અને ઘણીવાર આ દ્રઢતા ક્યાંથી આવે છે ખબર છે? જ્યારે આપણે કોઈ મોટા હેતુ સાથે જોડાયેલા હોઈએ, સમથિંગ બિગર ધેન યોર સેલ્ફ. જ્યારે આપણી લડાઈ ખાલી પોતાના માટે ના હોય, પણ કોઈ મોટા ઉદ્દેશ્ય માટે હોય, ત્યારે આપણને એક અલગ જ પ્રકારની અતૂટ શક્તિ મળે છે.
તો આખા પુસ્તકમાંથી આપણે મુખ્ય કયા સંદેશાઓ, કઈ થીમ્સ લઈ શકીએ જે આપણા રોજિંદા ગુજરાતી જીવનમાં, આપણા કામમાં, સંબંધોમાં ઉપયોગી થાય?
મારા ખ્યાલથી પહેલો અને સૌથી મોટો સંદેશ તો એ જ છે જે પુસ્તકનું ટાઇટલ પણ છે, અવરોધો એ જ તકો છે. આને તો મંત્ર બનાવી લેવું જોઈએ. ધંધામાં નુકસાન, એમાંથી શું શીખવા મળ્યું? નોકરી શોધવામાં તકલીફ, કઈ નવી સ્કિલ શીખવાનો આ મોકો છે. આ એક વિચાર જ ઘણું બદલી શકે છે.
હા, અને બીજો મહત્વનો મુદ્દો મને એ લાગે છે કે આપણી ધારણા જ આપણી વાસ્તવિકતા નક્કી કરે છે. અને એની સાથે જોડાયેલું શું આપણા નિયંત્રણમાં છે અને શું નથી એ સમજવું. પેલું ડાયકોટોમી ઓફ કંટ્રોલ, લોકો શું કહેશે, પરિણામ શું આવશે એ આપણા હાથમાં નથી, પણ આપણે કેવો પ્રતિભાવ આપીએ, કેટલી મહેનત કરીએ એ આપણા હાથમાં છે. આ સમજાય તો અડધી ચિંતાઓ ઓછી થઈ જાય.
એકદમ સાચી વાત. ત્રીજો મુદ્દો છે, પ્રક્રિયા પર ધ્યાન આપો, પરિણામ પર નહીં, અને બસ કરતા રહો, એક્શન. આપણે પરીક્ષાના રિઝલ્ટની ચિંતા કરીએ, પણ રોજ થોડું થોડું વાંચવા પર ધ્યાન આપીએ તો એ વધુ અસરકારક છે. નાની શરૂઆત કરો, પણ રોકાશો નહીં.
અને ચોથો, જે મને ખૂબ ગમ્યો, આંતરિક શક્તિ કેળવવી, ઇનર સિટીડલ, અને જે બદલી ન શકાય તેને સ્વીકારવું, એમોરફાટી. જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે, ભાંગી પડવાને બદલે શાંત રહીને એનો સામનો કરવાની માનસિક તાકાત, આ જ સાચી રેઝિલિયન્સ છે, સ્થિતિસ્થાપકતા.
અને પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે સીધા દિલમાં ઉતરી જાય, યાદ રહી જાય એવા.
હા, જેમ કે પહેલું જ વાક્ય જે આખી ફિલોસોફીનો સાર છે, ક્રિયામાં અવરોધ ક્રિયાને આગળ વધારે છે, જે રસ્તામાં આવે છે તે રસ્તો બની જાય છે. એટલે કે મુશ્કેલીઓ આપણને રોકતી નથી, પણ સાચો રસ્તો બતાવે છે, જો આપણે જોઈએ તો.
અને બીજું, માર્કસ ઓરેલિયસનું નુકસાન ન થવાનું પસંદ કરો, અને તમને નુકસાન થયું હોય તેવું લાગશે નહીં. નુકસાન થયું હોય તેવું ન અનુભવો, અને તમને નુકસાન થયું જ નથી. આ સીધું આપણી ધારણા, આપણા પરસેપ્શન પર છે. દુઃખ આપણી સમજમાં છે, ઘટનામાં નહીં.
અને સ્વીકૃતિ વિશેનું પેલું વાક્ય, બ્રહ્માંડનો નિયમ છે કે તે જે રીતે ખુલવાનું છે તે રીતે જ ખુલશે. આપણે તેની સામે લડી શકતા નથી, આપણે ફક્ત અનુકૂલન સાધી શકીએ છીએ.
જે કંટ્રોલમાં નથી એની સાથે લડવાને બદલે એડજસ્ટ થવું, એ જ સમજદારી છે.
અને છેલ્લું એક જે બહુ ગમ્યું, અવરોધો ખરેખર તમને શીખવી રહ્યા હોય છે કે તમારે જ્યાં જવું છે ત્યાં કેવી રીતે પહોંચવું. જે વસ્તુઓ દુઃખ પહોંચાડે છે, બેન્જામિન ફ્રેન્કલિને લખ્યું, તે શીખવે છે.
દરેક પડકાર, દરેક તકલીફ એક ટીચર છે.
આ બધી વાતો બહુ સરસ છે, સિદ્ધાંતો સમજાયા, પણ રોજિંદા જીવનમાં આને ઉતારવું કેવી રીતે? કોઈ પ્રેક્ટિકલ દાખલો આપી શકો?
ચોક્કસ. માની લો કે તમે કોઈ નવો બિઝનેસ શરૂ કર્યો અને શરૂઆતમાં ધાર્યા પ્રમાણે સફળતા ના મળી. હવે સ્ટોઇક દૃષ્ટિકોણ શું કહે? આ નિષ્ફળતા નથી, પણ માર્કેટ પાસેથી શીખવાનો મોકો છે. આ થઈ ધારણા બદલવી. હવે તમે શું કરશો? ગ્રાહકોનો ફીડબેક લેશો, પ્રોડક્ટ કે સર્વિસમાં ફેરફાર કરશો, ફરી પ્રયત્ન કરશો. આ થઈ ક્રિયા. આખી પ્રોસેસમાં ઘણી મુશ્કેલી આવશે, પૈસાની તંગી આવશે, લોકો ના પાડશે, પણ તમારી અંદરની તાકાત, શીખવાની વૃત્તિ તમને ટકાવી રાખશે. આ થઈ ઈચ્છાશક્તિ.
અથવા અંગત જીવનમાં પણ, જેમ કે કોઈ સંબંધમાં પ્રોબ્લેમ છે તો આપણે સામેવાળાને બદલવાની કોશિશ કર્યા કરીએ એના કરતાં આપણે પરિસ્થિતિને કેવી રીતે જોઈએ છીએ, ધારણા, આપણો પોતાનો વ્યવહાર કેવો છે, ક્રિયા, અને આપણે કેટલી ધીરજ અને સમજણ રાખી શકીએ, ઈચ્છાશક્તિ, એના પર ધ્યાન આપીએ તો.
એકદમ બરાબર. અથવા માનો કે સ્વાસ્થ્યની કોઈ તકલીફ આવી તો, હાય રામ, મારી સાથે જ કેમ આવું થયું, એવા વિચારોમાં ડૂબી જવાને બદલે એના પર ફોકસ કરો કે હવે હું મારા શરીર માટે, મારા સ્વાસ્થ્ય માટે સારામાં સારું શું કરી શકું. ડૉક્ટરની સલાહ માનો, લાઇફસ્ટાઇલ બદલો, ક્રિયા, અને માનસિક રીતે પોઝિટિવ અને મજબૂત રહો, ઈચ્છાશક્તિ. બસ આ જ છે, ધી ઓબ્સ્ટેકલ ઇઝ ધ વે.
તો આખી વાતચીતનો સાર કાઢવો હોય તો, મારા માટે તો સૌથી મોટો બોધપાઠ એ છે કે આપણે સંજોગોના શિકાર નથી, આપણે આપણા પ્રતિભાવના માલિક છીએ. મુશ્કેલીઓ તો આવશે જ, એ જીવનનો ભાગ છે, પણ એનાથી દુઃખી થવું કે નહીં એ આપણી પસંદગી છે.
અને હું એમાં ઉમેરીશ કે આ પુસ્તક આપણને મુશ્કેલીઓ સામે લડવા માટે એક બહુ જ પાવરફુલ ફ્રેમવર્ક આપે છે, ધારણા, ક્રિયા અને ઈચ્છાશક્તિ. મહાનતા એમાં નથી કે જીવનમાં કોઈ અવરોધ જ ના આવે. અરે, એવું તો શક્ય જ નથી. મહાનતા એમાં છે કે આપણે એ અવરોધોનો સામનો કેવી રીતે કરીએ છીએ અને એમને આપણા ફાયદામાં કેવી રીતે ફેરવીએ છીએ. સ્ટોઇસિઝમ કોઈ નિરાશાવાદી, બધું સહન કરી લેવાની ફિલોસોફી નથી. એ તો જીવનને સક્રિય, હેતુપૂર્ણ અને અસરકારક રીતે જીવવાની એક સ્ટ્રેટેજી છે. જે માર્ગ રોકે છે એ જ માર્ગ બની જાય છે.
ફરી મળીશું આવતાંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.